நமோரிஹந்தானம் நமோஸ்விதானம் நமோஅரியானம் நமோஜாயானம் நமோலோயேசவசாகுணம் ஸ்ரீஜினசாசனகுரு நமோ நானாவிதசுககார் ஆத்மஹிதஉபதேசதே கரே மங்களாச்சார் सोहेजी न शासन में आत्मानुशासन श्रुत जाकी दुख हारी सुख कारी साची शासना जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना ऐसे सारे शास्त्र को प्रकाश अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना साते देश भाषा करी अर्थ को प्रकाश करो जाति मंद बुद्धि हूँ के हो तर्थ भासना जाति मंद बुद्धि हूँ के हो तर्थ भासना जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उधार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता और सुख की वांछा करता इसीलिए मैं दुख हारी और सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भयभीत न हो। आत्मानुशासन ग्रंथ विराजमान छे। गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ में आपणे हमणा सुधी 23 गाथा उपर नो स्वाध्याय आपणे कर्यो। 23 गाथा आपणी पूर्ण थई। आजे आपणे 24 नंबर नी जे गाथा छे ए 24 नंबर नी गाथा उपर स्वाध्याय प्रारंभ करवानो छे। बहुज सरस विषय आवी रह्यो छे। 23 नंबर नी गाथा मां 2 मिनिट आपणे एनो थोड़ू रिविजन करिए तो 23 नंबर नी गाथा मां एक चर्चा आवी थी कि आत्मा के परिणाम से ही पुण्य और पाप की उत्पत्ति होती है। आत्माना जे परिणाम छे ये परिणाम में पुण्य अने पापना भाव उत्पन्न थाय छे। पर द्रव्यना लक्ष्य पोताना स्वरूप ने भूली ने आत्मानी एक समयनी विशेष पर्याय में पुण्य अने पापना परिणाम उत्पन्न थाय छे। हवे जो अहीं एनी आखी चर्चा आवी अने एना पछी हवे 24 नंबर नी गाथा उपर आपणे चर्चा करीए एनी पहला एक लाइन जो अर्थ वाची आपणे 23 नंबर नी गाथा मां बुद्धिमान पुरुष निश्चय से आत्मा के परिणाम भावों को ही पुण्य पाप का कारण कहते हैं, इसलिए भले प्रकार से पाप का नाश और पुण्य का संचय करना चाहे। मूल बात आई हती के अहिया गुणभद्र आचार्य देव जे जीव पाप मां पड़ियो छे निरंतर अशुभ भाव मां एनो उपयोग लागेलो छे पांच इंद्रियना विषय भोगों मां जे आसक्त छे संसार शरीर अने भोग प्रत्येनो अतिशय राग छे एवा पाप परिणाम मां पड़ेला जीव ने अशुभ भाव मां पड़ेला जीव ने त्यांथी हटावीने पुण्य भाव मां लावीने धर्मना मार्ग मां लगाड़वानी एक उत्कृष्ट भावना गुणभद्र आचार्य देवनी छे। एटले माटे अहींया कहे छे के बुद्धिमान पुरुष को विवेकी पुरुष को समझदार पुरुष को पाप का नाश करके पुण्य का संचय करना चाहिए। अने ए संबंधीनी पहला पण गाथा आवी हती के अलौकिक सुख होय के लौकिक सुख होय पाप परिणाम करता करता तो जीव ने कोई दिवसे सुखनी प्राप्ति नहीं।
ધર્મના માર્ગમાં આવવાથી જ મંદ કશાયના ભાવ રૂપે પ્રણમવાથી અકશાયી સ્વભાવી ભગવાન આત્માની અંદરમાં સમજણ કરવાથી જ અલૌકિક અને લૌકિક બે પ્રકારના સુખની ઉપલબ્ધિ જીવને થશે. પાપ પરિણામમાં રહેતા રહેતા તો જીવને કોઈ દિવસ સુખની પ્રાપ્તિ નહીં, કારણ કે પાપ ભાવ જ આકુળતામય ભાવ છે અને પાપ ભાવનું નિમિત્ત પામીને પાપ કર્મનો બંધ થાય છે. હવે અહીંયા પાપ પરિણામ, પાપ કર્મનો બંધ, તો ફળમાં ઉદયમાં શું આવશે? એક લોજિકથી વિચારીએ આપણે તો પાપમય પરિણામનું નિમિત્ત પામીને જે પાપનો સંચય થયો, પાપ કર્મ બંધાયા, પાપ કર્મનો આશ્રવ થયો, એ પાપ પરિણામનું ફળ શું મળશે? જીવને એકાંત પાપનો ઉદય આવશે. જેમ નરકમાં આપણે જોઈએ છે, નિગોદમાં આપણે જોઈએ છે, કેટલા કેટલા સાગરો પમ અને કેટલો કેટલો લાંબો કાળ જીવ નરક નિગોદમાં પાપના ઉદયને ભોગવવા માટે ચાલ્યો જાય છે, એ એના પાપ પરિણામનું ફળ છે. એટલે તને લૌકિક સુખ, બાહ્ય અનુકૂળતા પણ જોતી હોય તો તારે પુણ્ય ભાવ, ધર્મ ભાવ, એ ભાવમાં તારે આવવું પડશે. ધર્મ પરિણામ, ધર્મમય પરિણામથી અલૌકિક સુખ અને પુણ્યમય પરિણામથી લૌકિક સુખની ઉપલબ્ધિ થાય છે. ધર્મમય પરિણામ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના જે ઉત્કૃષ્ટ વિતરાગમય પરિણામ છે, આત્મિક પરિણામ છે, સ્વાભાવિક પરિણામ છે, એ પરિણામનું નિમિત્ત, એ પરિણામની ઉત્પત્તિ થતા અનાકુળ નિરાકુળ સુખની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે ઉપયોગ આત્મામાંથી જ્ઞાનીઓનો બહાર આવે છે અને જે શુભ ભાવ છે, જે મંદ કશાયનો ભાવ છે, જે દયાદાન વ્રત તપ ભક્તિનો ભાવ છે, એ ભાવનું નિમિત્ત પામીને પુણ્ય પરિણામ, પુણ્ય પ્રકૃતિઓ આવે છે અને એ પુણ્ય પ્રકૃતિના ઉદયમાં જીવને બાહ્ય અનુકૂળ સામગ્રી સાતા ઉપજે છે. તો પોઈન્ટ પકડાય છે? એટલે અહીંયા કહે છે અશુભથી બચાવીને જીવને શુભમાં લાવીને શુદ્ધ ભાવની પ્રાપ્તિ કરવા માટેનો આખો આ માર્ગ. અશુભ ભાવ, પાપ ભાવમાં રહેતા રહેતા જીવને ધર્મની પ્રાપ્તિ, વિતરાગતાની પ્રાપ્તિ, મોક્ષ માર્ગની પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ, અનાકુળતાની પ્રાપ્તિ નહીં થાય. શુભ ભાવમાં આવીને એના પછી શુભ ભાવમાં આવતા આત્માનું, પરમાત્માનું, દેવશાસ્ત્ર ગુરુ આદિનું સ્વરૂપ સમજી, સ્વાધ્યાય કરી, તત્વ નિર્ણય કરીને જ્યારે એને સમજાશે કે મારું સર્વસ્વ મારામાં છે, હું સુખ શાંતિ આનંદથી ભરેલો એવો જ્ઞાયક ભાવ છું, હું અનાદિ અનંત ટકવા વાળો એવો પરમ પ્રાણામિક ભાવ, કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ ધ્રુવ તત્વ છું, એવી જ્યારે અંદરમાં એને ઉપલબ્ધિ થશે ત્યારે એને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે. એવી જ્યારે અંદરમાં શ્રદ્ધા થશે ત્યારે અતિન્દ્રિય આનંદની ઉપલબ્ધિ થશે. તો એ પ્રમાણે અહીંયા બહુ જ સરસ વાત કરી 23 નંબરની ગાથામાં અને કહે છે કે કોઈ પણ પ્રકારના, ભાવાર્થમાં બહુ સરસ વાત આવી છે, કોઈ પણ પ્રકારના બહાના કાઢીને તું ધર્મ માર્ગથી દૂર જતો નહીં. તારા કોઈ બહાના નહીં ચાલે. કેવા પ્રકારના બહાના? પંચમ કાળ છે, કોઈ તીર્થંકર વિચરતા નથી, સમોશરણ દ્વારા ઓમ, સમોચરણમાં જે ઓમ ધ્વનિ છૂટે છે એ ઓમ ધ્વનિનો વિરહ છે, કોઈ ભાવલિંગી સંતો નથી દેખાતા, તો એ પ્રકારના શારીરિક સામર્થ નથી, આર્થિક સામર્થ નથી. અરે ધર્મના માર્ગમાં ધર્મ પ્રાપ્તિ માટે કોઈ આર્થિક, શારીરિક, બાહ્ય સામર્થ અને અનુકૂળતા અને પાપ પુણ્યના ઉદયની જરૂર નથી. એટલે એ વાત અહીંયા સમજાવે છે. કુછ લોક શરીર કી સામર્થ ન હોને પર, શરીરની સામર્થ નથી ને, આત્માનું કાર્ય આત્માની સામર્થ્યથી થશે કે શરીરની સામર્થ્યથી થશે? આત્માનું કાર્ય આત્માને જોવાથી થશે કે શરીરને જોવાથી થશે? આત્માનું કાર્ય શરીરની મદદથી થશે કે આત્માનું કાર્ય આત્માને ઓળખવાથી થશે? અને આત્માને ઓળખે છે જ્ઞાન, ઇન્દ્રિય નહીં, શરીર નહીં, રાગ નહીં, જ્ઞાન આત્માને ઓળખે છે. અને જ્ઞાન આત્માને ઓળખે એની માટે એને શરીરની કોઈ પણ પ્રકારની સ્વસ્થતાની જરૂર નથી. તો અહીંયા કહે છે શરીરની સામર્થ્ય ન હોય એવું બહાનું કાઢે છે. કુછ લોક ધન આદિ ન હોને પર, ધન નથી, પૈસા નથી. અરે પૈસા નથી તો એની સાથે ધનનો ધર્મ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. ધનનો ધર્મ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. અગર ધનથી ધર્મ થતો હોત તો નરકના નારકીઓ કેવી રીતના ધર્મ કરે છે? બોલ, તિર્યન જતિના જીવો પાસે ક્યાં ધન છે? દેવગતિના જીવોમાં ક્યાં ધનનો કોઈ વ્યવહાર છે? અરે ધન તો એકમાત્ર મનુષ્ય ગતિમાં એક બાહ્ય લૌકિક વસ્તુઓ ખરીદવા આદિ માટેનું સાધન છે. પણ એનું એટલું મહત્વ થઈ ગયું છે, એનું એટલું ઇમ્પોર્ટન્સ થઈ ગયું છે કે ધનથી ધર્મને સંબંધ, ધનનો અને ધર્મનો સંબંધ જોડે છે કે ધન હોય તો ધર્મ થાય. અરે ધન હોય તો ધર્મ થાય વાત ક્યાં આવી? ધર્મ એક, સમજો, ધર્મ એક નિરપેક્ષ ક્રિયા છે, એક સ્વાધીન પ્રક્રિયા છે. અંદર વિરાજમાન ધર્મી શુદ્ધાત્માના આશ્રયથી ધર્મમય પ્રણતિ પ્રગટ થાય. ધર્મ પ્રગટ કરવા માટે વર્તમાન ઉપયોગ અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા બે વસ્તુની જરૂર છે, કોઈ બીજી ત્રીજી વસ્તુ નથી જોતી. એક વર્તમાન ઉપયોગ જે લક્ષ્ય કરે છે અને એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જેનું લક્ષ્ય પર્યાય કરે છે, પર્યાય લક્ષ્ય કરનાર છે અને ધ્રુવ લક્ષ્યમાં આવા યોગ્ય છે. આના સિવાય ત્રીજી કોઈ વસ્તુ ધર્મની પ્રાપ્તિ માટે જરૂરી નથી. બોલો, એટલે અહીંયા કહે છે કે ધન આદિ હોય તો ધર્મ થાય, અન્ય સહાયક કોઈ હોય તો ધર્મ થાય. કોઈની મદદ વગર ધર્મ, કોઈની મદદથી ધર્મ નથી થવાનો. ધર્મ તો અંદરમાં પોતાના ધ્રુવ આત્માના આશ્રયથી પ્રગટ થવાનો. એક એવી નિર્મલ પર્યાય છે, એક એવી વિતરાગમય નિરાકુળ અનાકુળ પ્રણતિ છે કે જે ધર્મીના આશ્રયથી પ્રગટ થશે, કોઈ બીજાની મદદથી અને સહાયકથી નહીં થાય. તો એ પ્રકારની બહુ સરસ અહીંયા ચર્ચા આવી. તો એ પ્રકારે કહે છે કે તું પર કો દોષ દેકર ઉપદેશ કો નિરર્થક મત કરો. અહીં ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કહી હતી કે પર પદાર્થને દોષ આપીને, પરાધીન થઈને, નિમિત્તાધીન થઈને, ઉદયાધીન થઈને, સંયોગાધીન થઈને, પર લક્ષ્ય કરીને તું ઉપદેશને નિરર્થક નહીં કર. જે વાણી મળી છે, જે વાત મળી છે, જે તત્વ મળ્યું છે, જે ખુલાસા મળ્યા છે, જે આપણને આત્મા પરમાત્માનું સ્વરૂપ, પોતાની સામર્થ, પોતાની શક્તિ, પોતાની તાકાત જે આપણને ગુરુએ સમજાવી છે, એ વાણીને નિરર્થક નહીં કર, નહીં કર, નહીં. તો એ પ્રમાણે અહીંયા આ 23 નંબરની ગાથામાં બહુ જ સરસ ચર્ચા આવી કે ખરેખર તારો પ્રમાદ, તારી અરુચિ, આત્મા સંબંધીની અસમજણ, અણસમજણ, ના સમજણ જ અનંત દુઃખનું કારણ છે. દુઃખનું કારણ ખરેખર બીજું કાંઈ નથી. તું પોતાને નથી સમજતો એટલે તું દુઃખી છે. તું પોતાની પહેચાન નથી કરતો એટલે દુઃખી છે, એટલે આકુળી છે. તો એ પ્રમાણે અહીંયા 23 નંબરની ગાથામાં આ વાત આવી. હવે આના પછીની ગાથા પણ બહુ સરસ છે. જો 24 નંબરની ગાથા ઉપર આપણે ચર્ચા કરી. ધર્મ સંચય ન કરને વાલો કી નિંદા. ધર્મ સંચય ન કરને વાલો કી નિંદા, એટલે શું? કે જે જીવોને અનુકૂળતા મળવા છતાં, સાચા દેવશાસ્ત્ર ગુરુ મળવા છતાં પણ જે જીવો મૂળમાંથી ધર્મનો જીવનમાં ત્યાગ કરી નાખે છે અને ઇન્દ્રિયના વિષય ભોગોમાં, પાપ ભાવમાં, ધંધા વ્યાપારમાં, ઘર કુટુંબ પરિવારમાં, લાડીબાડી ગાડીમાં આખો દિવસ એનો ઉપયોગ જાય છે, એવા જીવોની આચાર્ય દેવે નિંદા કરી છે. એવા જીવોને આચાર્ય દેવે ઠપકો આપ્યો છે. એવા જીવોને આચાર્ય દેવે બોધ આપ્યો છે. એવા જીવોને આચાર્ય દેવે મૂળ, અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ કહીને બોલાવ્યા છે. જોજો, હવે હવે સાંભળજો, હવે શું કહે છે. જો 24 નંબરની ગાથા ઉપર આજે આપણે સ્વાધ્યાય કરીએ. धर्म घात करके जो मोही अनुभव करे विषय सुख का। धर्म घात करके जो मोही, धर्म का घात, बहु खरेखर कहू तमने बहु मार्मिक गाथाओ आवे छे। आत्मानुशासन ग्रंथ बहु सरस छे। शू कहे छे? धर्म घात करके जो मोही अनुभव करे विषय सुख का। पांच इंद्रिया विषय भोगों नो अनुभव, वेदन, सुख बुद्धि, एमा ने एमा रच्यो पच्यो रहे छे। तो कहे छे, मूल सहित छेदन कर तरु का, पापी ग्रह करे ग्रहण करे फल का। मूल उदाहरण आपे छे, आपणे हमणा वाँच्युं अहीं कि जाड ने मूल माथी, एक उदाहरण तमने समजावशुं जे आ गाथामां आव्युं छे અને એને કેવી રીતના ધર્મ સાથે એને કેવી રીતના રિલેટ કર્યું છે, તો કે ઝાડને જેવી રીતના મૂળમાંથી ઉખેડી ફેંકો ક્રોધવશ, કેમ? કારણ કે ફળની પ્રાપ્તિ જોવે છે, ફળની પ્રાપ્તિ, બે ચાર ફળ ખાવા છે, એની માટે રૌદ્ર ધ્યાન કરીને, આર્ત ધ્યાન કરીને, કુ ધ્યાન કરીને, ખરાબ પ્રણામ કરીને, ક્રોધાદી વશ થઈને તું ઝાડને મૂળમાંથી ઉખેડી ફેંકે અને પછી તું ફળને ગ્રહણ કરે, વિચાર કરો કેટલા ફળ પ્રાપ્ત થશે। મૂળમાંથી ઝાડ ઉછેરી ફેંક્યું, હવે કેટલા સમય સુધી, કેટલા કાળ સુધી જીવને કેટલા ફળની પ્રાપ્તિ થશે? તો કે ઝાડમાં જેટલા ફળ લાગેલા છે એટલા ફળની પ્રાપ્તિ થશે, પછી એને કોઈ ફળની પ્રાપ્તિ નહીં થાય, કારણ કે એને મૂળમાંથી ઝાડનો ઘાત કરી નાખ્યો છે। શું ગજબની ગાથા છે આ 24 નંબર! મૂળમાંથી ધર્મનો ઘાત કરી નાખ્યો છે, હવે તને કેટલા ફળની અનુકૂળતાની પ્રાપ્તિ થશે? તો કે જેટલો પૂર્વક્રત આ ભવ પૂરતો પુણ્યનો ઉદય છે, એટલા કાળ સુધી તને બાહ્ય લૌકિક સુખની પ્રાપ્તિ થશે, એના પછી તને અનંત કાળ સુખની પ્રાપ્તિ નથી થવાની, લૌકિક પણ નહીં, પારલૌકિક પણ નહીં, અલૌકિક પણ નહીં, કોઈ પણ પ્રકારની સુખની પ્રાપ્તિ નહીં થાય। કેમ? કારણ કે મૂળમાંથી ધર્મને ઉખેડી ફેંકીને, ધર્મથી દૂર થઈને, ધર્મની વિરાધના કરીને, ધર્મમાં અણગમો બતાવીને, ધર્મના માર્ગમાં અરુચિ ઉત્પન્ન કરીને તું સુખી થવા જાય છે, તું ફળ ચાહે છે, તું અનુકૂળતા ચાહે છે, તું આનંદ ચાહે છે, તું મજા ચાહે છે, અને ત્રણ કાળમાં ક્યારે પણ પ્રાપ્ત નહીં થાય। શેષ હવે આ ભવ પૂરતો પૂર્વકૃત કર્મનો ઉદય જેટલો છે એટલી તને સુખની પ્રાપ્તિ થશે, એના પછી તને અનંતકાળ સુખની પ્રાપ્તિ નહીં થાય, કારણ કે તે ધર્મને મૂળમાંથી ઉખેડી ફેંક્યો છે, ધર્મનો અનાદર કરી બેઠો છે, ધર્મ પ્રત્યે અરુચિ બતાવી છે। જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવી, ધર્મ પ્રત્યે કોઈ દિવસ અરુચિ નહીં બતાવે। જેટલું થાય એટલું કરવું, જેટલું સંભળાય એટલું સાંભળવું, જેટલું વંચાય એટલું વાંચવું, પણ એના પ્રત્યેની અરુચિ જીવને નરક નિગોદમાં ફેંકી દે। અનાદર ન કરો, અરુચિ ન કરવી, અનાદર ન કરવો, અશાતના ન કરવી, અવર્ણવાદ ન કરવો, અમહિમા ન કરવી। અરે અપાર મહિમા કર, આરાધના કર, પણ વિરાધના નહીં કર। જેટલી બને એટલી આરાધના કર, પણ વિરાધના નહીં કર। ધર્મની, ધર્મીની, જ્ઞાનીઓની, દેવશાસ્ત્ર ગુરુની વિરાધના નહીં કર, અણગમો નહીં બતાવ। આત્મા ફાત્માની વાતો છે, આખો દિવસ ક્રમબદ્ધ પર્યાયની વાતો કરો છો, બધું નક્કી છે, પુરુષાર્થને ઉડાવી દો છો, કોણ કે છે પુરુષાર્થને ઉડાવી દઈએ છે? નિમિત્તને ઉડાવી દો છો, કોણ કે છે નિમિત્તને ઉડાવીએ છે? નિમિત્તને 100% રાખીએ છે, ઉપાદાનને 100% રાખીએ છે, પુરુષાર્થને 100% રાખીએ છે, ક્રમબદ્ધને 100% રાખીએ છે, કાળલબ્ધિને 100% રાખીએ છે, ભવિતવ્યતાને પણ 100% રાખીને વાત કરીએ છીએ, કોણ કે છે પુરુષાર્થને અને નિમિત્તને ઉડાવીએ છીએ? ગુરદેશીએ પોતાના જીવનકાળમાં કોઈ દિવસ પુરુષાર્થને અને નિમિત્તને નથી ઉડાવ્યા। ગુરુદેવશ્રીએ એ વાત કહી છે કે નિમિત્તથી કાર્ય નથી થતું, કાર્ય ઉપાદાનથી થાય છે, આવું માનવું એમાં અનંત પુરુષાર્થ. નિમિત્તની હાજરીનો નિષેધ નથી, પણ નિમિત્તના કર્તૃત્વનો નિષેધ છે. ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્ત હાજર છે, એના ઉપર અનુકૂળતાનો આરોપ આવે છે, પરંતુ એનું કર્તૃત્વ કાર્યમાં કઈ ચાલ્યું છે એનો નિષેધ છે. નિમિત્તની હાજરીનો નિષેધ નથી, નિમિત્તના બહુમાનનો વિષય નિષેધ નથી, નિમિત્તના કર્તૃત્વનો નિષેધ છે. વાત તો સમજવી પડશે ને, શું છે વાત? જો અહીંયા કેટલી સરસ વાત કરે છે, જો જીવ, અર્થ વાંચું છું, અર્થ 24 સ્તંભના કળશનો અર્થ, જો જીવ મોહ યા ભ્રમ કે કારણ ધર્મ કા ઘાત કરતે હુએ વિષય સુખ કો ભોગતે હૈ. મોહ ઓર ભ્રમ બે રોગ છે, બે રોગ. આત્મ ભ્રાંતિ સમ રોગ નહી, સદગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞા સમ પત્ય નહી, ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. આત્મભ્રાંતિ એ જ સૌથી મોટો મોહ છે, એ જ સૌથી મોટો રોગ છે. તો મોહ અને ભ્રાંતિ, મોહ અને ભ્રાંતિ, જો જીવ મોહ યા ભ્રમ કે કારણ ધર્મ કા ઘાત કરતે હુએ વિષય સુખ કો ભોગતે હૈ વે પાપી વૃક્ષ કો મૂળ સે ઉખાડ કર ફલો કો ગ્રહણ કરતે હૈ. શું કહ્યું? ક્રોધવશ. શું કહ્યું એને? કે એને રૌદ્ર ભાવો દ્વારા એને શું કહ્યું? કે ફળની પ્રાપ્તિ માટે વૃક્ષને ઉખેડી ફેંકી, મૂળમાંથી વૃક્ષનો છેદ કરી નાખો, વૃક્ષને નષ્ટ કરી નાખો, વૃક્ષનો અભાવ કરી નાખો, મૂળમાંથી એને ઉખેડી ફેંક્યું. હવે મૂળમાંથી ઉખેડી ફેંકે છે તો હવે એને ફલો કો ગ્રહણ કરતે હૈ. હવે વિચાર કરો કે એને કેટલા ફળ અને કેટલા સમય સુધી ફળની પ્રાપ્તિ થશે. જેટલા લાગેલા છે એટલા ફળની પ્રાપ્તિ થશે, અને થોડા સમય માટે એને ફળની પ્રાપ્તિ થશે, એના પછી એને એકે નવા ફળની પ્રાપ્તિ નથી થવાની. કારણ કે એને વૃક્ષને મૂળમાંથી કેમ કારણનો જ નાશ કર્યો, તો હવે કાર્યની ઉત્પત્તિ નહીં. શું શીખ્યા? સિદ્ધાંત શું શીખ્યા? કારણનો નાશ કર્યો તો હવે કાર્યની ઉત્પત્તિ નહીં થાય. જે કારણ હતું, મૂળમાં જે વૃક્ષ ઉભું હતું, મૂળથી જોડાયેલું હતું, અને એ વૃક્ષ ઉભું હતું, તો એમાંથી નવા 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 જે ફળો છે એની પ્રાપ્તિ થવાની હતી, પણ તે મૂળમાંથી જ વૃક્ષ ઉખેડી ફેંક્યું, તો તને હવે એક પણ નવા ફળની પ્રાપ્તિ નહીં થાય. જેટલા ફળ લાગેલા છે, જેટલા ફળ ઉગેલા છે, એટલા ફળની પ્રાપ્તિ થશે, એના પછી તને ફળની પ્રાપ્તિ નહીં થાય. એવી રીતના આ જીવ એમ સમજે છે કે ધર્મના માર્ગમાં આવશું તો આ છૂટી જશે, આ છૂટી જશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે, આનો ત્યાગ કરવો પડશે, આનો ત્યાગ કરવો પડશે, આ નહીં ખવાય, આ નહીં પીવાય, આમ નહીં કરાય, તેમ નહીં કરાય, એમ કરીને એ ધર્મના માર્ગને કઠિન સમજી, ધર્મના માર્ગમાં ત્યાગ ગ્રહણનું સ્વરૂપ બરાબર ન સમજીને, એ ધર્મના માર્ગથી ચ્યુત થઈને ઇન્દ્રિયના વિષય ભોગોને ભોગવવા જાય છે, એમાં સુખ માને છે, એ ધર્મનો નાશ કર્યો છે, તો એને એ સુખની પ્રાપ્તિ, લૌકિક સુખની પ્રાપ્તિ, લૌકિક અનુકૂળતા પણ એને બહુ લાંબો કાળ મળવાની નથી. અલૌકિક અનુકૂળતા ને અલૌકિક અંદરમાં અનાકૂળતા તો બહુ દૂરની વાત છે. લૌકિક પુણ્યનો ઉદય પણ થોડા સમયમાં ખતમ થઈ જશે. ધર્મને નષ્ટ કરી નાખ્યો છે, અને એટલે માટે પાપ ભાવનું પરિણામ પામીને, એનું નિમિત્ત પામીને, તીવ્ર કર્મ બંધન કરીને સંસારમાં રખડવા ચાલ્યો જશે. એ થોડા સમય માટે એને પુણ્યનો ઉદય દેખાય છે. તમે જો જે પણ જગતના જીવો ધર્મથી ચ્યુત થાય છે, ધર્મથી દૂર થાય છે, ધર્મને અપનાવતા નથી, ધર્મને સમજતા નથી, ધર્મ કરવા માંગતા નથી, ધર્મના સ્વરૂપને સમજવા માંગતા નથી, ધર્મથી જોડાતા નથી, ધર્મને એક બહુ જ આઉટડેટેડ વસ્તુ માને છે, પહેલાના જમાનાની વાતો છે, રાતના નહીં ખાવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, આ બધી વાતોને લોજિકલી સમજતો નથી. એ જીવ તીવ્ર પાપ બાંધીને, તીવ્ર કર્મ બાંધીને, તીવ્ર ભાવ બગાડીને સંસારમાં રખડવા ચાલે જાય. બધું છૂટી જાય, બધું છૂટી જાય, પણ ધર્મ ના છૂટે એવી ભાવના ભાવો. આવા દુર્લભ દેવશાસ્ત્ર ગુરુ મળવા બહુ કઠિન છે. આ વાત મળવી, સંસારથી તરવાની વાત મળવી બહુ કઠિન છે. આ કોઈ સુલભ નથી, આ કોઈ સહેલાઈથી મળે એવી વાત નથી. 5 લાખ સ્ટુડન્ટમાં 5 સ્ટુડન્ટ સિલેક્ટ થવાના હોય, બોલો કેટલી ટફ કોમ્પિટિશન છે. 5 લાખ સ્ટુડન્ટમાં ખાલી 5 સ્ટુડન્ટ સિલેક્ટ થવાના છે. 5 લાખ એડમિશનના ફોર્મ આવ્યા છે, એમાં 5 ને એડમિશન મળવાનું છે, બોલો. અને એમાં સિલેક્શન કરવાનું છે, થવાનું છે, કેટલી દુર્લભ વાત છે. અને એમાં અગર તમારો દીકરો કે દીકરી અગર સિલેક્ટ થઈ જાય તો તમારી ખુશીનો પાર નથી રહેતો. એવી રીતના અનંત 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 જીવ રાશિમાં 6 મહિનાના 8 સમયમાં 608 જીવ સિલેક્ટ થઈને બહાર આવ્યા છે, એમાંના આપણે છે. અને ખાલી બહાર આવ્યા છે એમ નહીં, ખાલી ત્રસ પર્યાયમાં આવ્યા છે એમ નહીં, એની સાથે જે અનુકૂળતા, જે સાધન, જે દેવશાસ્ત્ર ગુરુ, જે સમાગમ, જે આત્મા પરમાત્માની વાત, કલ્યાણની વાત, માર્ગની વાત, સાચો માર્ગ, સાચા સુખની ઉપલબ્ધિ કેવી રીતના થાય, હું ખરેખર કોણ છું, મારું શું સ્વરૂપ છે, એવી અંદરમાં જે સમજણ, એવું અંદરમાં જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ અત્યંત દુર્લભ છે. બોધિ દુર્લભ છે. એ બોધિની દુર્લભતા અંદરમાં સમજાય તો જીવને આમ મનુષ્ય ભાવની અને આ દેવશાસ્ત્ર ગુરુની મહિમા. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો જો જીવ મોહ યા ભ્રમ કે કારણ ધર્મ કા ઘાત કરતે હુએ વિષય સુખ કો ભોગતે હૈ વે પાપી વૃક્ષ કો મૂળ થી ઉખાડ કર ફલો કો ગ્રહણ કરતે. ફળ મળે છે ને, અને કેટલા, કે જેટલા એના પર લાગેલા છે એટલા. અને પછી નવા ઉગશે કે નહીં, નવા કેવી રીતના ઉગશે? હવે નવો નવો પુણ્યનો ઉદય કેવી રીતના આવશે? તે ધર્મને તો નષ્ટ કરી નાખ્યો, ધર્મને તો, તે ધર્મથી તો તું અચ્યુત થઈ ગયો, ધર્મના માર્ગથી તો તું હટી ગયો, ધર્મ સાથે તો તે તારું કનેક્શન તોડી નાખ્યું, ધર્મનું સ્વરૂપ સમજ્યો નહીં. કોઈએ આવીને તમારું રાત્રિ ભોજન છોડાવ્યું હોય, કોઈ બીજી વસ્તુ છોડાવી હોય, તમને એમ થાય અહીંયા આવો છો તો બધા બધું છોડાવી દે છે, છોડાવતા કોઈ નથી, સાચી સમજણ આપે છે, છૂટે છે સ્વયં. રાત્રિ ભોજન સ્વયં છૂટે છે, અને સ્વયં છૂટે તો એ સાચું છૂટ્યું કહેવાય. પોઈન્ટ પકડજો, રાત્રિ ભોજન કરવામાં માંસ ભક્ષણ સમાન પાપ લાગે છે. રાતના અનંત અનંત ત્રસ જીવ ઉત્પન્ન થાય છે, અને ત્રસ જીવોનું ભોજન દ્વારા, એ સૂક્ષ્મ જીવોનું ભોજન દ્વારા તું ગ્રહણ કરે છે તો માંસ ભક્ષણનું પાપ લાગે છે. વિચારો, એક જૈનીના જીવનમાં પાણી ગાળીને રાત્રિ ભોજનનો ત્યાગ અને નિત્ય દેવ દર્શન, આ 3 વસ્તુ તો જૈનીના જીવનમાં ઇનબિલ્ટ હોવી જોઈએ. હવે આ 3થી આપણે દૂર થઈ ગયા, આપણે ધર્મને દૂર કરી નાખ્યો, આપણે ધર્મના માર્ગથી, આપણે ધર્મીથી, ધર્મ બતાવનાર દેવશાસ્ત્ર ગુરુથી જ આપણે દૂર થઈ ગયા. શું મંદિર 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 રોજ કરો છો? અમે જશું અઠવાડિયામાં એકવાર, અમને સામેથી નહીં કહેવાનું, અમને મન થશે અમે સામેથી જશું. આ શું કરી રહ્યા છે બોલો? અમને ફોર્સ નહીં કરવાનો મંદિર જવા માટે, સ્વાધ્યાયમાં બેસવા માટે, પ્રવચનમાં બેસવા માટે. અમને જયારે સમજાશે સમજાશે, અમને જયારે કરવું હશે કરશું, અમને જયારે મન થશે ત્યારે, મન થશે ત્યારે કરશું, ત્યારે જશું, અમને બિલકુલ કહેવાનું નહીં. આ તીવ્ર 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 પાપ બંધ છે, તીવ્ર પાપ પ્રણામ છે, તીવ્ર પાપ. દેવશાસ્ત્ર ગુરુની વિરાધના કરીને, અણગમો બતાવીને તીવ્ર પાપ પ્રણામથી તીવ્ર કર્મ બાંધે. અરે એટલીસ્ટ વચનનો વિવેક તો રાખો. ના અમે જશું મમ્મી, ના હમણાં મમ્મી બહુ ભણવાનું હતું, એ 3 દિવસ નહીં જવાય, પછી હું રોજ જઈશ. હમણાં થોડું આમ હતું એટલે નથી જવાયું. મને પણ આઈ ઓલ્સો નો, મને પણ ગિલ્ટી ફીલ થાય છે કે મારે મંદિર જવું જોઈએ, મારે ભગવાનના દર્શન કરવા જોઈએ, મારે આ 1.5 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ, મારે સમજવું જોઈએ કે આ સ્ક્રિપ્ચરમાં શાસ્ત્રમાં આમાં શું લખ્યું છે, શું વાત આવી છે, શું કહેવા માંગે છે, શું સમજાવવા માંગે છે, ક્યાં લઈ જવા માંગે છે, પોતાના હિતની વાત છે. કારણ કરુણા દ્વારા આચાર્ય દેવે આપણા હિતની વાત આ ગ્રંથોમાં લખી છે. તાર પત્ર ઉપર એક 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 અક્ષર કોતરી કોતરીને આચાર્ય દેવે તાર પત્ર ઉપર આ વાણી લખી છે. એટલી અકારણ કરુણા દ્વારા આચાર્ય દેવે આપણને માર્ગ આપ્યો છે. અને આપણને સમજવા માટેનો અંદરથી ભાવ નથી થતો. સંઘની પંચેન્દ્રિય પણ વ્યર્થ જશે, બરબાદ થઈ ગયો તારો ભાવ. અગર ધર્મ નથી તારા જીવનમાં, અનંત કાળ આગળ દુઃખ ભોગવવાનું છે, સમજી લેજે. અગર ધર્મથી દૂર થાય છે, ધર્મ નથી અપનાવતો, ધર્મના સમાગમમાં નથી રહેતો, ધર્મ સાંભળવા તૈયાર નથી થતો, ધર્મથી એલર્જી જેને છે એને અનંત કાળ હવે આ ધર્મ નહીં મળે. આંખ નહીં મળે, કાન નહીં મળે, વાણી નહીં મળે, મન નહીં મળે, આ મનુષ્ય દેહ નહીં મળે, સાચા દેવશાસ્ત્ર ગુરુ નહીં મળે. અગર તું મૂળમાંથી વૃક્ષને ઉખેડી ફેંકે છે તો તને નવી નવીન ફળની પ્રાપ્તિ નહીં થાય. ખતમ ખતમ, બસ જેટલા ફળ છે એટલા ખાઈ લો, જેટલો આ ભાવમાં પૂર્વનો પુણ્યનો ઉદય છે એટલો ભોગવી લો, પછી ખતમ. કારણ કે તે પુણ્યના ઉદયને ભોગવવા માટે ઇન્દ્રિયના વિષય ભોગોના લક્ષ્યથી એકાંત પાપનો બંધ કર્યો છે. અને પાપ બંધ કરીને, પાપ પ્રણામ કરીને, પાપનો સંચય કરીને, પ્રતિકૂળતાને આમંત્રણ આપીને સંસારમાં રખડવાની, પરિભ્રમણ કરવાની તૈયારી કરી છે. તે તારા હાથે સંસાર વધાર્યો છે, તારા અંદરમાં પુણ્ય પાપના પ્રણામનો કરતા ભોગતા તું છે, બીજું કોઈ નથી. કોણ છે કરતા ભોગતા? તું પોતે છે. એ પ્રણામનો કરતા ભોગતા તું પોતે છે. કરતા તું છે તો ભોગતા પણ તું છે. પાપ પ્રણામ કર્યા છે તો એ પાપ પ્રણામનો ભોગનાર, એ ઉદયનો ભોગનાર, એ પ્રતિકૂળતાનો ભોગનાર, વેદનાર, દુઃખ સહન કરનાર પણ તું છે. 24 કલાક માંથી જીવ કેટલા કલાક શુદ્ધ ભાવમાં રહે છે વિચાર કરો. જીવ કેટલા કલાક આત્માની વાત, પોતાની વાત, પોતાનો પરિચય કરે છે વિચાર કરો. કેટલા કલાક આ જીનવાણી ખોલીને બેસે છે અને એના ઉપર વિચાર કરે છે વિચાર કરો. આખી દુનિયા અશુભ 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 ભાવમાં આખી દુનિયા રચી પછી છે. ધંધો, વ્યાપાર, જોબ, પૈસા, ઘર, કુટુંબ, પરિવાર, કમાવો ધમાવો, બસ આખો દિવસ એ ઇન્દ્રિયના આ ખરીદો, આ ખરીદો, આમ કરો, આમ કરો, અહીંયા જાઓ, અહીંયા ફરો, વેકેશન, ફલાણું ધીકણું, આ ખાઓ, આ બનાવો, આમ કરો, તેમ કરો. અધિકતર સમય જીવનો પાપ પ્રણામમાં જાય. ગુણભદ્ર આચાર્ય દેવ કહે છે કે એવા જીવોને અમે શુદ્ધાત્મા 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 ધ્રુવાત્મા ધ્રુવાત્મા બતાવશું તો એવા જીવો ભાગી જશે. એટલે એવા જીવોને એકદમ પ્રેમથી, કરુણાભાવથી એવા જીવોને પાપમાંથી પુણ્યમાં લાવે છે, શુભ ભાવમાં લાવે છે, દેવશાસ્ત્ર ગુરુની નિકટતામાં લાવે છે, ભગવાનનું સ્વરૂપ સમજાવે છે, પૂજા કરતા શીખડાવે છે, સ્વાધ્યાયમાં બેસતા શીખડાવે છે, 6 દ્રવ્યના નામ શીખડાવે છે, 7 તત્વના નામ શીખડાવે છે, શરીર અને આત્માની ભિન્નતા સમજાવે છે, આત્માનું સ્વરૂપ સમજાવે છે, આત્મામાં કયા ગુણ છે, શરીરમાં કયા ગુણ છે, 2 દ્રવ્ય જુદા છે, આવી બધી વાત સમજાવીને જીવને ધ્રુવ સમજવા માટે, ધ્રુવનું અવલંબન લેવા માટે, આત્માનું અવલંબન લેવા માટે તૈયાર કરે છે. એવા જીવને તૈયાર કરે છે. આ મંદિર એટલે ભગવાન બનવાની ફેક્ટરી છે, કારખાનું છે. મંદિર એટલે ભગવાન બનવાનું કારખાનું, જ્યાં ઓલરેડી બનેલા ભગવાન બિરાજમાન છે. એક તૈયાર જીવ કાર્ય પરમાત્મા બેઠો છે અને એને જોઈ જોઈને બીજા જીવો ભગવાન બને છે, ભગવાન બનવાની રીત શીખે છે. ભગવાન બનવાનું કારખાનું છે, ફેક્ટરી છે, એનું નામ છે મંદિર, જે આપણને વિધિ શીખડાવવામાં આવે છે, જે આપણા આદર્શ બેઠા છે, જે સ્વયં ભગવાન બનીને બેઠા છે. સિમંદર ભગવાનની પ્રતિમા નહીં જો, અમારી માટે ભગવાન છે. આ સાક્ષાત ભગવાન છે જે વિદેહ ક્ષેત્રમાં છે, આ સાક્ષાત ભગવાન છે. કેટલો સરસ ભાવ છે જો, જીસ પ્રકાર ભાવાર્થ, જો ભાવાર્થ, જીસ પ્રકાર કોઈ પાપી ફલ કો ચા ફલ કોઈ પાપી फल को ही चाहता है, फल चाहे शे। कयो जीव पाप नो उदय चाहे मने को, कयो जीव पाप नो उदय चाहे मने को, कया जीव ने प्रतिकूलता गमे मने को, कयो जीव नरक निगो जवा तैयार छे मने को, कोई नहीं धा पाड़े। नरक में जाऊं छे, निगोद में जाऊं छे। एक समझो बात, एक निगोद दशा जो तमे के जीवनी प्रणति नो आनाथी वधारे विनाश, निगोद दशा मां जे थाई छे एनाथी वधारे हवे कोई पन दशा मां विनाश नहीं था। निगोद दशा मां जीवनी जे प्रणति छे, ज्ञाननी प्रणति छे, श्रद्धानी प्रणति छे, चारित्रनी प्रणति छे, एनो सौथी वधारे विनाश। अक्षर नो अनंत भाव ज्ञान रही गयो, अने एनी सामे तमे जो सिद्ध दशा मां सौथी वधारे विकास, कि एना भी आगळ हवे विकास नहीं थाय। केवल ज्ञान नी प्राप्ति, अव्याबाद सुख नी प्राप्ति, अहीं अनंत दुख तो अहीं अनंत सुख, अहीं अक्षर नो अनंत भाव ज्ञान तो अहीं केवल ज्ञान, अहीं श्रद्धा नी अपार विपरीतता तो अहीं श्रद्धा नी अपार सम्यक्तता, अहीं मिथ्या ज्ञान तो अहीं केवल ज्ञान, अहीं एक श्वास मां 18 वार जन्म मरण तो अहीं जन्म मरण थी रहित दशा, आ विनाश अने आ विकास। पर्याय मां निगोद दशा थी वधारे विनाश नहीं थाय, अने सिद्ध दशा थी वधारे विकास नहीं थाय। विचार करो कि आ जे विनाश अने विकास नी जे एक्सट्रीम दशा छे, ए पर्याय मां दशा होवा छता पण एना थी भिन्न त्रिकाणी ध्रुव भगवान आत्मा एवो ने एवो छे। ए त्रिकाणी ध्रुव भगवान आत्मा न पर्याय मां थता विनाश थी प्रभावित थाय छे, न पर्याय मां थता विकास थी प्रभावित थाय छे। ए तो विकास ना काल मां पण एना थी जुदो छे, अने विनाश ना काल मां पण एना थी जुदो छे। पर्याय ना जे पण तारतम्यता रूप ना भावो छे एना थी हूँ आत्मा भिन्न छू, एनु श्रद्धान करू, एवं ज्ञान करू, एवी स्थिरता करवी, एनु नाम रत्नत्रय अने सम्यक दर्शन छे। बोलो, विनाश थयो कोना कारणे, आटलो विकास थयो कोना कारणे, विनाश नु कारण शू छे, विकास नु कारण शू छे। विचार करो, आत्मानी पर्याय ना विनाश नु कारण पण अंदर मां छे, अने विकास नु कारण पण अंदर मां छे। बाहर माना विनाश करे छे, अने बाहर माना कोई आवीने विकास करसे। विनाश अने विकास नो करता भोगता पोते छे, पोते छे, पोते ऊंधा पुरुषार्थ वडे विनाश कर्यो, पोते सम्यक पुरुषार्थ वडे विकास कर्यो। सम्यक पुरुषार्थ उपड्यो तो विकास थवानुं चालू थयुं, अने मिथ्या पुरुषार्थ उपड्यो तो विनाश थवानुं चालू थयुं। मिथ्यात्व हावी थई गयुं, मोह हावी थई गयो, परम एकत्व बुद्धि हावी थई गई, कषाय हावी थई गया, धर्म ने मूळ माथी उखेड़ी फेंक्यू, तो तू समझी ले कि तने कोई उत्तम फल नी प्राप्ति नहीं थाय। विकास नी बदले विनाश, विनाश विनाश, पतन 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 पतन, ए पतन थया करसे, पतन थसे परंतु उन्नति नहीं थाय। केम? कारण कि ते मूळ माथी कारण ने उखेड़ी फेंक, ते मूळ माथी घर मां रहेला घऊ ने लोट ने ते बार फेंकी दीदा, हवे एक के रोटली प्राप्त नहीं थाय, एक के रोटली उपलब्ध नहीं थाय। केम? कारण कि ते मूळ कारण ने फेंकी दीधु छे, ते लोट ने फेंकी दीधो। तारा घर में लोट ज नथी, तारा घर में घऊ ज नथी, तो रोटली नी उत्पत्ति नहीं थाय। तारा जीवन में धर्म ज नथी, धर्म प्रत्ये प्रीति नथी, देव शास्त्र गुरु नी महिमा नथी, आत्मा ने समझवानी दरकार नथी, इंद्रियों नो सदुपयोग करतो नथी, तने त्रण काळ मां सुख नी प्राप्ति नहीं थाय। पतन एवू पतन थसे के त्यांथी बहार निकळवू मुश्किल थई जशे। आ बधी वातो समझवा जेवी छे, त्यांथी बहार निकळवू मुश्किल थई जशे, अनंत काळ रखडवा चाल्यो जशे, अने कोई आवीने तने नहीं कहे कि तू भगवान छो, तारू सुख तारामां छे, તને કોઈની સુખી થવા માટે જરૂરત નથી. તું પરાધીનતા છોડી દે, તું પરતંત્રતા છોડી દે, તું પરલક્ષ છોડી દે, તું પરને પોતાનું માનવાનું છોડી દે. તારું એકત્વ તું પોતામાં સ્થાપિત કર, તારું સર્વસ્વ તારામાં છે, તારો ઉપયોગ અંતર્મુખ કર. તારા આત્માને જો, તારા સ્વરૂપને જો, તારા સ્વભાવને જો. જોવા યોગ્ય, જાણવા યોગ્ય એક આત્મતત્વ છે એવું કોઈ કહેવા નહીં આવે, કારણ કે તારી યોગ્યતા મરી ગઈ હશે. તારી પાસે કાન નહીં હોય, મન નહીં હોય, આંખ નહીં હોય, સાંભળી નહીં શકે, વાંચી નહીં શકે, વિચારી નહીં શકે, બોલી નહીં શકે, માત્ર દુઃખનું 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 વેદન કર્યા કર. જિસ પ્રકાર કોઈ પાપી ફલ કો હી ચાહતા હૈ પરંતુ રૌદ્ર ભાવ સે વૃક્ષ કો જડ સે ઉખાડ કર જો ફલ હાથ લગે ઉન્હેં ગ્રહણ કરતા હૈ, ઉસી પ્રકાર મોહી જીવ સુખ કો હી ચાહતા હૈ પરંતુ પાપ બુદ્ધિ સે ધર્મ કા ઘાત કરકે, પાપ બુદ્ધિ સે ધર્મ કા ઘાત કરકે જો સુખ ઉદય મેં આય હૈ ઉસે હી ભોગતા હૈ. જે ઉદયમાં આવ્યા છે બસ એને ટેમ્પરરી કાળ માટે હવે ભોગવા મળશે, એની પછી અનંત કાળ દુઃખ છે. કેમ? કારણ કે તે ધર્મને ગૌણ કર્યો છે. જીવનમાં બધું ગૌણ કરજો, પણ ધર્મને ગૌણ નહીં કરતા, દેવશાસ્ત્ર ગુરુને ગૌણ નહીં કરતા, આત્મા પરમાત્માની વાત સાંભળવાને તારા જીવનમાં તું ગૌણ નહીં કરતો, એને મુખ્ય રાખજે, બધું છોડજે. પણ પહેલા માતાજી કહે છે કે તારા સ્વાધ્યાય માટેનો સમય ખેંચી લેજે, ખેંચી લેજે, તારા સ્વાધ્યાય માટેનો સમય કાઢી લેજે, સમય કાઢી લેજે. અને રૂચિ હશે તો સમય કાઢી લેજે. શું? સમય નીકળી જશે, સમય મળી જશે, સમય જ સમય દેખાશે. કારણ કે જિંદગી ઝંઝાળ અગર તું ટૂંકી કરશે તો સુખરૂપી જિંદગી તને બહુ લાંબી દેખાશે. તને સમય મળશે તારી માટે. અગર તારે અંદરના સમયસારને જોવાની તારી અંદરમાં દરકાર હશે તો તને સમય મળ્યા વગર નહીં રહે, તો સ્વ સમય પ્રગટ થયા વગર નહીં રહે, પર સમયનો નાશ થયા વગર નહીં રહે, સમયમાંથી સમયસારનો અનુભવ થયા વગર નહીં રહે. અગર તું સમય આપશે તો, તું સમય આપશે તો તારો સમય બદલાશે, તારો સમય બદલાશે તો તારો અનુભવ બદલાશે, તારી દિશા બદલાશે તો તારી દશા બદલાશે, દશા બદલાશે તો વેદન બદલાશે, વેદન બદલાશે તો એનું ફળ પણ તને ઉત્તમમાં ઉત્તમ પ્રાપ્ત થશે, જેનું નામ છે અતિન્દ્રિય સુખ અને અતિન્દ્રિય આનંદ. વિચાર કરો, ધર્મને જીવનમાંથી ક્યારે પણ ગૌણ નહીં કરતા. અપાર અનુકૂળતા હોય તો પણ ધર્મને, ધર્મીને, ધર્મ બતાવવાવાળા દેવશાસ્ત્ર ગુરુને, જીનવાણીને ક્યારે પણ ગૌણ નહીં કરતા, એ વાતને ગૌણ નહીં કરતા, એનું મહત્વ ઓછું નહીં થવા દેતા, એની મહિમા પરિણતિમાંથી ઓછી નહીં થવા દેતા, એની અપાર મહિમા લાવજો. કારણ કે પુણ્ય પાપના ઉદય તો બધા ક્ષણિક છે, બધા બાહ્ય સંયોગ છે, કોઈ ભરોસો કરવા યોગ્ય છે નહીં. ન શરીરનો, ન ઇન્દ્રિયોનો, ન ઘર કુટુંબ પરિવારનો, ન રૂપિયા પૈસાનો, કે ન પછી સંયોગક્ષમ જ્ઞાનનો ભરોસો કરવા યોગ્ય રંચ માત્ર પણ નથી. ભરોસો કરવા યોગ્ય હોય તો એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો ભરોસો કરવાય. શરણ યોગ્ય કોઈ હોય, શરણ દેનાર, શરણ દાતાર, તો એકમાત્ર આત્મા છે શરણ દાતાર. અને બારમાં પંચ પરમેશ્વરી સિવાય તને સાચે કોઈ શરણ આપવામાં સમર્થ નથી. તું ભગવાનના શરણે જશે તો તને સાચા સુખની વિધિ બતાવશે, તું તને નિરાકુર કરી દેશે. તું ગુરુના શરણે જશે તો તને નિર્ભાર કરી દેશે. તો ડોક્ટર, સારા ડોક્ટર પાસે જાય ને તો અડધો રોગ તો સારા ડોક્ટરને એની વાત સાંભળીને, એનો કોન્ફિડન્સ જોઈને, એની પોઝિટિવિટીનેસ જોઈને, સમજાય છે, અડધો રોગ દૂર થઈ જાય. એમ કે ને કે કાંઈ નથી, કાંઈ નથી, અમારે આમાં તો કાંઈ નથી. આવા તો મેં હજાર કેસ હેન્ડલ કર્યા છે, આવા તો મેં હજાર લોકોને સારા કર્યા છે, આવા તો હજાર લોકોને દવા આપી છે, હજાર લોકોને દવા લાગુ પડી છે, હજાર લોકો સારા થઈ ગયા છે. આનાથી કોમ્પ્લિકેટેડ કેસીસ પણ મેં સોલ્વ કર્યા છે. બોલો, વિચાર કરો, આપણે ત્યાં બેઠા બેઠા અડધો રોગ દૂર થઈ જાય, થઈ જશે બરાબર. હવે કઈ ચિંતાની જરૂર નથી, ચિંતાની જરૂર નથી, થઈ જશે બરાબર. વિચાર કરો એવી રીતના શ્રી ગુરુ ઉત્તમ વૈદ એમના આપણે પાસે જઈએ અને આપણા દુખડા રડીએ અને આપણે આપણા દુખડા બતાવીએ તો ગુરુદેવ કહે છે કે અરે તું તો ભગવાન છે, તારામાં દુઃખ છે જ નહીં, તારામાં વિકાર છે જ નહીં, તારામાં કોઈ આકુરતા છે જ નહીં, તું ખરેખર પરનો કરતા છે જ નહીં, છોડી દે ચિંતા, છોડી દે વિકલ્પ, છોડી દે જંજાળ અને અંદરમાં તારા આત્માને જો તો તને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થયા વગર નહીં રહે. ત્યાં ત્યાં નિરાકુર કરી દીધા. ધર્મના માર્ગને અને ધર્મને ક્યારે પણ ગૌણ નહીં કરતા, છોડતા નહીં, એનાથી વિમુખ નહીં થતા. જીવનમાં બધું છોડીને પહેલા એને ઇમ્પોર્ટન્સ આપજો. અરે બાહ્યમાં જે પણ મળવાનું છે, પુણ્ય પાપના ઉદય પ્રમાણ આવવાનું છે ને જવાનું છે, આપણા હાથમાં એક પરમાણુ આમથી આમ કરવાની, લાવવાની, મૂકવાની, હટાવવાની સામર્થ્ય નથી. વિચાર કરો કોની પાછળ દોડીએ છે. બહુ ગજબ છે આ. જો શું કહે છે, યહાં એસા સમજના કી જિસ પ્રકાર વૃક્ષ કો કાટે યા રખે, મૂળ સે ઉખેડે યા રખે, ફલ તો જીતના હોતા હૈ ઉતના હી હાથ લગતા હૈ, લેકિન વૃક્ષ કો કાટને સે ભવિષ્ય મેં ફલ કી પ્રાપ્તિ નહીં હોગી. વર્તમાનમાં તને જે પૂર્વનો ઉદય છે, જે ટેમ્પરરી ઉદય પૂર્વનો છે અને જે આવી રહ્યો છે, એમાં તને જે પણ અનુકૂળતા મળવાની છે મળવાની છે, પરંતુ ભવિષ્યમાં પછી તને ફળની, ધર્મની, સુખની, અનુકૂળતાની, દેવશાસ્ત્ર ગુરુની તને પ્રાપ્તિ નહીં થાય. કારણ કે તે આ ભાવમાં શું કર્યું છે, વૃક્ષને, ધર્મરૂપી વૃક્ષને ઉખેડી ફેંક્યો છે. આ બધા જે એક્ટર એક્ટ્રેસ છે, પોલિટિશિયન છે, રૂપિયા પૈસા વાળા છે, કરોડપતિ છે, બિઝનેસમેન છે, બિઝનેસ આઇકુન છે, ક્રિકેટરો છે, સ્પોર્ટ્સમેન છે, જે પણ બધા છે, એ બધાના જીવનમાં અગર ધર્મ નથી, ધર્મ ક્યાં છે, કો પાપમાં પડ્યા છે, પાપમય જીવન છે, ઇન્દ્રના વિષય ભોગો, જિસકે શ્રંગારો મેં યા મહેંગા જીવન ભૂલ જાતા, પાપ 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 પાપ. હવે હમણાં પુણ્યનો ઉદય દેખાય છે. એવા જે પાપમાં પડેલા જીવો છે એના પણ ઘર જોતો ફાઈવ સ્ટાર હોટલ છે, બે ચાર ગાડીઓ, કરોડો રૂપિયા, પરંતુ વર્તમાનમાં જે પાપ પ્રણામ છે, ધર્મથી વિમુખ છે, ધર્મની ખબર નથી અને સત્યની ખબર નથી અને પાપ 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 પાપ, તો કે ભવિષ્યમાં એવા જીવોની શું દશા થશે. એટલી એટલું સમજાય છે ને કે આ જે પણ બધું બારમાં છે ટેમ્પરરી છે, કાયમ નથી રહેવાનું. આ શરીરથી લઈને, આ ઇન્દ્રિયોથી લઈને, ઘર કુટુંબ પરિવારથી લઈને, બધું ક્ષણિક છે, નાશવાન છે, છૂટી જવાનું છે, છૂટું છે, ભિન્ન છે, ઉદય છે, સંયોગ છે, વિયોગના ગર્ભમાં બેઠા છે. સમય આવશે તો વાર નહીં લાગે છૂટતા, શરીરને, સંયોગને, રૂપિયા પૈસા, ઘર કુટુંબ પરિવારને. વિચારી લો, નિર્ણય કરો, નિર્ણય કરો કે બધું સમય આવતા છૂટવાનું છે અને છૂટું છે. મારા સુખના દુઃખના કારણ પરદ્રવ્ય નથી, એના પ્રત્યેનો જે મોહ છે દુઃખનું ને સુખનું કારણ છે. એટલીસ્ટ એટલો અંદરમાં વિચાર તો કરો, એટલીસ્ટ અંદરમાં નિર્ણય તો કરો. ભેદ જ્ઞાનનો, ભિન્નતાનો, સ્વતંત્રતાનો, અણુ અણુ, કણ કણ, જન જનની સ્વતંત્રતાની ઘોષણા, પરાકાષ્ઠા બતાવવા વાળો જૈન ધર્મ છે એનો વિચાર તો કરો. વિચાર તો કરો, શું કરી રહ્યા છો, મૂળમાંથી વૃક્ષને ઉખેડી ફેંકો છો, હવે કયા ફળની પ્રાપ્તિ થશે ભવિષ્યમાં વિચાર કરો. જેટલા ઉગેલા છે મળશે એના પછી શું, વોટ વિલ બી ધ સિચ્યુએશન આફ્ટર ધીસ. એક પણ ફળની પ્રાપ્તિ નહીં થાય. કેમ? કારણ કે તે કારણ, કારણ જે કારણથી તને ફળ મળવાના છે એ કારણને તે ઉખેડી ફેંક્યું છે, તો હવે વૃક્ષની, ફળની પ્રાપ્તિ કેવી રીતના થશે? તો બહુ સરસ અહીંયા આપ જે આત્માનું શાસન યા 24 નંબરની ગાથા, અદભુત ગાથા છે, અદભુત ગાથા. શું કહે છે કે યહાં એસા સમજના કે જિસ પ્રકાર વૃક્ષ કો કાટે યા રખે, ફલ તો જીતના હોતા હૈ ઉતના હી હાથ લગતા હૈ, લેકિન વૃક્ષ કો કાટને સે ઉખેડી ફેંકે છે અગર તો ભવિષ્ય મેં ફલ કી પ્રાપ્તિ નહીં હોગી. ભવિષ્ય મેં ફલ કી પ્રાપ્તિ વૃક્ષ કો રખને સે હી હોગી. અગર તું વૃક્ષ કો રખતા હૈ, ઉસકો જડ મૂળ સે ઉસકો રખતા હૈ, એને ઉખેડતો નથી, ફેંકતો નથી, નષ્ટ નથી કરતો, તો તને ભવિષ્યમાં ફળની પ્રાપ્તિ થશે. તો ક્રોધવશ કોઈ વાર ક્રોધવશ જીવ ધર્મથી દૂર થઈ જાય. અરે નથી આવું મંદિર જાઓ, આ છોડો આ છોડો આ છોડો, પંડિતજીની સાથે રહો તો બસ આ છોડો આ છોડો, આ નહીં કરો આ નહીં કરો આ નહીં, નહીં નથી આવું અમને. ક્રોધવશ માનવશ માન ભંગ થઈ જાય તો ધર્મથી દૂર થઈ જાય. અમને ગાવાનું આપ્યું, અમને પ્રવચન કરવાનું આપ્યું, અમને આમ કરવાનું આપ્યું, અમારું નામ નહીં લીધું, અમને આગળ ન કર્યા, અમને સન્માન ન આપ્યું, અમારી ઘોષણા ન કરી, અમને આગળ ન કર્યા, નથી 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 કરવું. જાઓ માનવશ લોભવશ ક્રોધવશ કશાયવશ જીવ ધર્મના માર્ગથી દૂર થઈ જાય. એક એક સમજવાની કોશિશ કરે, એક ઈમાનદાર બનીને નિર્દોષ ભાવથી ધર્મની પ્રાપ્તિના માર્ગમાં નીકળો. કોઈ ખ્યાતિ લાભ પૂજા હેતુ નહીં, કોઈ કારણ નહીં, કોઈ અન્ય કારણ નહીં, કોઈ અન્ય અપેક્ષા નહીં, કોઈ બીજો હેતુ નહીં, કોઈ બીજું પર્પસ નહીં, કોઈ બીજો અભિપ્રાય નહીં, કોઈ બીજું ઇન્ટેન્શન નહીં, કોઈ બીજું પ્રયોજન નહીં. સ્વરૂપ લક્ષ્ય જીના ગયા અધીન જો, સ્વરૂપ લક્ષ્ય જીના ગયા અધીન જો. સ્વરૂપ લક્ષ્ય, લક્ષ્ય સ્વરૂપનું પૂજા કરે છે સ્વરૂપ લક્ષ્ય, વિધાન કરે છે સ્વરૂપ લક્ષ્ય, સ્વાધ્યાય કરે છે સ્વરૂપ લક્ષ્ય, સ્વાધ્યાય કરાવે છે સ્વરૂપ લક્ષ્ય, પર્સનલ સ્વાધ્યાય કરે છે સ્વરૂપ લક્ષ્ય. સ્વરૂપ લક્ષ્ય સિવાય બીજું કોઈ લક્ષ્ય મોક્ષ માર્ગમાં હોવું ન જોઈએ, ન જોઈએ, ન જોઈએ. અગર સ્વરૂપ લક્ષ્ય નથી તો તું આત્માર્થી નથી, તું મોક્ષો નથી. આ ગુરુદેવશ્રીને ખરેખર કેટલી એક અંદરમાં નિર્દોષ ભાવના પોતાનું કાર્ય પોતાનું કલ્યાણ કરવાની હતી, કોઈ દરકાર જગતની નહોતી. નીકળી પડ્યા આહાહા પરિવર્તન કરવા માટે નીકળી પડ્યા વિચાર. અરે કોને ઓળખતા હતા ત્યારે, કોનો સાથ હતો બોલો? કોઈ ઓળખતું નહોતું, દિગંબરના તો કોઈ વ્યક્તિ એમને ઓળખતા નહોતા. પરંતુ સતની શ્રદ્ધા, સતની ઉર્ધ્વતા, દેવશાસ્ત્ર ગુરુની અપાર ભક્તિ, સતનો નિર્ણય, આત્મકલ્યાણ કરવાની ભાવના, વિચાર કરો, આ જીવને એક એટલી અંદરમાં પવિત્રતા ઉત્પન્ન કરવામાં નિમિત્ત બને છે એ વિશુદ્ધિ, કે એના ફળમાં આખી દુનિયા એની સામે આવીને જોતી. કેમ? કારણ કે કોઈ અન્ય લક્ષ્ય નહોતું, કોઈ અન્ય અભિપ્રાય નહોતો. શું ઓછું માન મળ્યું હતું સંપ્રદાયમાં? પૂજતા હતા ભગવાનની જેમ પૂજતા હતા, પરંતુ સત્ય સત્ય જયારે હાથમાં આવ્યું, સમયસારથી ગ્રંથ હાથમાં આવ્યો, અશરીરી ભગવાન અશરીરી બનવાનો શાસ્ત્ર છે, કુનકુનાચાર્ય દેવના ભેટા થયા, સતના ભેટા થયા, સમયસારજીના ભેટા થયા, અંદરનો સમયસાર મળ્યો, પછી તો આખી દુનિયાથી નિરપેક્ષ થઈ ગયા, દુનિયાથી નિરપેક્ષ થઈ ગયા. વિચાર કરો એ જીવની વિશુદ્ધતા, કેટલા બધા ઉત્કૃષ્ટ પુણ્ય ભાવ, ઉત્કૃષ્ટ પુણ્ય બંધનું કારણ બન્યું, અને તમે સ્થિતિ જો આજે શું છે. તો એ રીતે બહુ સરસ ગાથા છે, આપણો સમય પણ થવા આવ્યો છે. ઉસી પ્રકાર ધર્મ કો રખને યા ઉસકા ઘાત કરે, રખે યા ઉસકા ઘાત કરે, જીતના પુણ્ય કા ઉદય હોગા ઉતના સુખ હોગા. ધર્મ કા ઘાત કરને સે ભવિષ્ય મેં સુખ કી પ્રાપ્તિ નહીં હોગી, ધર્મ કરને સે હી ભવિષ્ય મેં સુખ કી પ્રાપ્તિ હોગી. મેં લાસ્ટ ટાઈમ પણ ચર્ચા કરી હતી, બે ત્રણ વખતથી આપણે ધર્મની ચર્ચા કરી. ધર્મ કોને કહેવાય? ધર્મ છે શું? નિશ્ચય ધર્મ, વ્યવહાર ધર્મ, અંતરંગ ધર્મ, બહિરંગ ધર્મ, ચાર અનુયોગને સમજીને જે ધર્મનું સ્વરૂપ છે, પહેલા તો એ ધર્મ સમજવો જોઈએ કે ધર્મ સે સુખી પ્રાપ્તિ હોગી. ધર્મરૂપી બાગ આવ્યો ને એની પહેલાની ગાથા, ધર્મરૂપી બાગ, એમાં સમ્યક્તરૂપી વૃક્ષ, સંયમરૂપી વૃક્ષ, ઓર ઉસ વૃક્ષ મેં ઉગને વાલે લૌકિક ઓર અલૌકિક સુખરૂપી ફલ કે જીવ કો પ્રાપ્તિ હોતી હૈ. લૌકિક સુખ ચાહતે હો, અલૌકિક સુખ ચાહતે હો, ધર્મ કે શરણ મેં આના હી પડેગા. અરે અંદરમાં પોતાના આત્માને ઓળખો એ નિશ્ચય ધર્મ, અને ઉપયોગ બહાર આવે ત્યારે દેવશાસ્ત્ર ગુરુના સમાગમમાં રહેવું, સાત તત્વની શ્રદ્ધા, જીનવાણીનું અધ્યયન, શુભ ભાવ, મંદ કષાય, વ્રતાદીનું અંગીકાર, સંસાર શરીર ભોગોથી વિરક્ત, એ પ્રકારનો મંદ કષાયનો ભાવ એ વ્યવહાર ધર્મ છે. અને એ વ્યવહાર ધર્મથી શુભ ભાવથી શુભ કર્મ બંધાશે, ચક્રવર્તી આદિ પદ બંધાશે, લૌકિક અનુકૂળતા મળશે, અને અંદરમાં નિશ્ચય ધર્મથી અલૌકિક અનાકુળ અતિન્દ્રિય સ્વસંવેદન પ્રત્યક્ષ આનંદનો અનુભવ થશે. આનું નામ છે ધર્મ. બુદ્ધિપૂર્વક અશુભથી બચાવીને અહીંયા આપણને પહેલા શુભ ભાવમાં ને શુભ ભાવમાંથી આગળ શુદ્ધ ભાવમાં લઈ જાય. કોઈ પણ જીવને અશુભથી ડાયરેક્ટ શુભ ભાવ શુદ્ધ ભાવ પ્રગટ નહીં થાય. એ તીવ્ર કશાયમાંથી પહેલા મંદ કશાયમાં આવવું પડશે. પહેલા જ્ઞાનમાં સમજવું પડશે, સમજણ કરવી પડશે કે ધર્મ કોને કહેવાય, ધર્મી કોને કહેવાય, ધર્મ કોના આશ્રયથી પ્રગટ થાય. ધર્મ એ પર્યાય છે. અતિન્દ્રિય આનંદમય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય વિતરાગ શુદ્ધ ભાવમય પ્રણતિનું નામ ધર્મ છે. ધર્મીને જે ભાવ ઓળખે છે એ ભાવનું નામ ધર્મ છે. આત્મામાં સુખ છે, આત્મામાં ઠરેલી પ્રણતિ, આત્મામાં જ મારું સર્વસ્વ છે, હું આત્મા છું, હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, હું શરીરથી કર્મથી ન કર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ રાગ દ્વેષના પ્રણામથી સંયોગ શરીર ઘર કુટુંબ પરિવારથી ભિન્ન તત્વ છું એવી સમજણનું નામ ધર્મ છે. હરેક દ્રવ્યનું પ્રણમન સ્વતંત્ર ક્રમબદ્ધ પોતાની યોગ્યતાથી થઈ રહ્યું છે એની સ્વીકૃતિનું નામ ધર્મ છે. કોઈ પણ ઉદય પ્રસંગમાં સમતા શાંતિ ન છોડવી એનું નામ ધર્મ છે. પહાડ જેવી પ્રતિકૂળતા આવી જાય તો પણ અંદરની શ્રદ્ધા ડગે નહીં એનું નામ ધર્મ છે. મુનિરાજો ઉપર પહાડ જેવી પ્રતિકૂળતા આવી પરંતુ અંદરમાં આત્મસમતોલ ગુમાવ્યું નહીં એનું નામ ધર્મ છે. જે જીવને અનંત સુખ પ્રદાન કરે એનું નામ ધર્મ છે. જે જીવને મોક્ષ રૂપી લક્ષ્મીને જે જીવ વરે એ પ્રણતિનું નામ ધર્મ છે. જે જ્ઞાન કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે એનું નામ ધર્મ છે. જે જ્ઞાન સમાધાન આપે ઉદયના પ્રસંગમાં એનું નામ ધર્મ છે. જે જીવને પ્રસન્ન રાખે એનું નામ ધર્મ છે. જે જીવને આત્મિક જ્ઞાન કરાવે એનું નામ ધર્મ છે. જે જીવને શરીર અને આત્માની ભિન્નતા બતાવે એનું નામ ધર્મ છે. જે જીવને પર્યાયથી પાર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના દર્શન કરાવે એનું નામ ધર્મ છે. અને ધર્મના મૂળ આધાર દેવશાસ્ત્ર ગુરુ પંચ પરમેશ્વરી જ્ઞાની ધર્માત્મા છે. સ્વયં માર્ગ પર ચાલ્યા, સ્વયં માર્ગને પામ્યા, સ્વયં માર્ગની પૂર્ણતા કરી અને સુખરૂપી લક્ષ્મીને વરીને અરિયંત ભગવાન 100 ઇન્દ્રોની હાજરીમાં તને ભગવાન કહીને બોલાવે છે એ ભગવાન આત્માના દર્શન એનું નામ ધર્મ છે. ભગવાન આત્મા ધર્મી છે તો ધર્મીના આશ્રય પ્રગટ થતો વિતરાગ ભાવ ધર્મ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ ધર્મ છે. ધર્મ એટલે જીવને નિર્ભાર કરવા વાળી પ્રણતિનું નામ ધર્મ છે. નિશંક કરવા વાળી પ્રણતિનું નામ ધર્મ છે. અરે ગમે તેવો ઉદય રોગ રાગ ઔદયિક પ્રણામ આવી જાય, ઔદયિક ભાવ આવી જાય, કશાય થઈ જાય, એ બધા પ્રણામ અને પરિસ્થિતિની વચ્ચે એનાથી ભિન્ન હું આત્મા છું એવી જે અંદરમાં દ્રષ્ટિ થઈ એનું નામ ધર્મ છે. આપણે શું સમજીએ છીએ ધર્મ એટલે શું? અરે સંસાર પરિભ્રમણથી જીવને તારવા વાળો ભાવ ધર્મ છે. પંચ પરાવર્તનનો અંત કરાવવા વાળો ભાવ ધર્મ છે. નરકની ગોદની કટ્ટી કરાવવા વાળો ભાવ ધર્મ છે. જે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, તમે 6 ડાળામાં જુઓ, પછી સ્ત્રી પર્યાયમાં નહીં જાય, પછી ભવંતરિકમાં નહીં જાય, પછી એકેન્દ્રિયાદિ પર્યાયમાં નહીં જાય, વિકલેન્દ્રિય નહીં થાય, ગુંગો લૂલો પહેરો નહીં થાય, દરિદ્રી નહીં થાય, પાપનો દય નહીં આવે, નિગોદમાં નહીં જાય, નરકમાં નહીં જાય, કેટલા ભવોની અને ભાવોની કટ્ટી થઈ જાય છે એવો જે ઉત્કૃષ્ટ આત્મિક આત્માના આશ્રયથી પ્રગટ થતો નિરાકુળ ભાવ છે એનું નામ ધર્મ છે. આચાર્ય કહે છે એકવાર તું અંતર્મુખ થઈને જો તો ખરો તારી અંદરમાં તારી ચીજ કેવી છે, તું સેનાથી બનેલો છે, તું કઈ ધાતુનો છે, તારામાં તું સામર્થ્ય છે, તારામાં તું શક્તિ છે, તારામાં તું ધર્મ છે, તારામાં તું સ્વભાવ છે, એકવાર તું જો વિશ્વાસ તો કર. લૌકિકમાં તો આપણને વાત વાતે વાતે પુદગલની મહિમા આવે છે, એની સામર્થ્યની, અચ્છા મોબાઈલ, ઓ અચ્છા આમાં આટલા બધા શું છે, શું કહેવાય, આટલા બધા એમાં ઓલા છે, ફેસિલિટી છે, આ છે તે છે, વાહ વાહ વાહ, પોઈન્ટ અને આટલી મેમરી છે, આટલું આમ છે, આટલું આમ છે. અરે ભાઈ તું પુદગલની મહિમામાં તો અનંત કાળથી ગાળ્યો, એકવાર તું જ્ઞાનની જ્ઞાયકની આત્માની તો મહિમા કર. એકવાર તું જો તો ખરો તું કેવો છું. અનંત જીવો જે માર્ગ પર ચાલીને સિદ્ધત્વની પ્રાપ્તિ કરીને આજે સિદ્ધાલયમાં અવ્યાવાદ સુખને અનંતકાળ ભોગવે છે એ ભાવનું નામ ધર્મ છે. સંવરની પ્રાપ્તિનું નામ ધર્મ છે, એની વૃદ્ધિનું નામ નિર્જરા છે, એની પૂર્ણતાનું નામ મોક્ષ છે, એ મોક્ષનો ભાવે ધર્મ છે. ધર્મથી દૂર નહીં થતા, ધર્મનું સ્વરૂપ સમજાવવા વાળા દેવશાસ્ત્ર ગુરુથી પણ દૂર નહીં થતા. આ ઇન્દ્રિયોનો સદુપયોગ કરજો, ઉપયોગનો સદુપયોગ કરજો, સમયનો સદુપયોગ કરજો, કારણ કે સમય નહીં લગતા હૈ સમય બદલને મેં. ઉદયના પાસા ક્યારે પલટાઈ જશે ને, અગર ધર્મનો અંદરમાં સહારો અને દ્રઢતા અને આશ્રય નહીં હોય, સમજણ નહીં હોય, તો તું ઉદયમાં ઉભો નહીં રહી શકે. આકુરતા 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 રૌદ્ર ધ્યાન આર્ધ ધ્યાન કરીને આર્ધ ધ્યાન કરીને ક્યાંય ફેંકાઈ જશે. તો એ પ્રમાણે આપણે આ 24 નંબરની ગાથાનો સ્વાધ્યાય કર્યો. હવે જે પ્રશ્ન ઉપાડ્યો છે, બહુ સરસ પ્રશ્ન છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીને 24 નંબરની ગાથા પૂરી કરીને પછી 25 નંબરની ગાથા ઉપર સ્વાધ્યાય ચાલુ કરીએ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, इसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. अनिकान्वय नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिन वाणी मात नो जय हो. हम भक्तों ना अनंत उपकारी कहान गुरु देव नो जय हो. धन्यवता प्रशमती भगवती मात नो जय हो. सत्य सनातन स्वानुभूतिमय दिगंबर जैन धर्म नो जय. जय जिनेन्द्र बदाना.